વીર સંવત 2478 વૈશાખ સુદ 23 રવિવાર તારીખ 27/4/52 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું નિયમ સાર કળશ 306 તથા 307 ઉપર તથા ગાથા 187 ઉપર સ્વર્ણપુર માં પ્રવચન.
નમો લોય સૌરિયંતાણમ, નમો લોય સૌદાનમ, નમો લોય સૌરિયાણી, નમો લોય સૌજાયણમ, નમો લોય સૌ ત્રિકાળવતિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો ચૈ ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિયુસનિદાતા.
નિયમસાર ની 186મી ગાથા ચાલે છે. એની ટીકા થઈ. હવે 186મી ગાથા ની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. ભગવાન કુમકુંદાચાર્ય આ સચ માર્ગ જીવોને સાંભળવો ને સમજવો અનંતે કાળે દુર્લભ છે. એવા માર્ગ થી કોઈ વિરુદ્ધ માર્ગ ની પરૂપણા કરીને સચની નિંદા ને ઈર્ષા ને મત્સર કરતા હોય તો સચની અભક્તિ ન કરજે. ઓળખાણ કરીને સાચા માર્ગ ની રૂચિ ને શ્રદ્ધા કરજે. પણ આ બીજાઓ નિંદા કરે છે, અમારે કેમ નભવું? આવો માર્ગ વિતરાગ નો અનેક પ્રકાર નો અનાદિકાળ થી વિપરીત માર્ગ જગત માં ચાલે છે, એમાંથી સત્ય ધર્મ શોધવો એ મહા અનંત પુરુષાર્થ માગે. એટલે એનાથી કોઈ વિરુદ્ધ હોય તો એ નિંદામાં નિંદા ને કારણે ભગવાન માર્ગ વિતરાગ માર્ગ જે આ કયો તત્વ એ પ્રત્યે ભક્તિ કરીશ નહીં. જેવો આજનો દિવસ છે એ ભગવાન નો આરદાન નો છે. દાખલો આજે એમાં લઈએ. આજનો દિવસ વૈશાખ 23 એ આ 24મી માં ઋષભદેવ ભગવાન તીર્થંકર થયા. એમણે મુનિપણું એટલે આત્મજ્ઞાન સહિત અંતરની આનંદની લીનતા સાધવામાં જે કઈ ત્રણ કષાય નો નાશ કરીને મુનિપણું સાધતા હતા, એમને દીક્ષા લીધા પછી 6 મહિના તો એમણે અપવાસ કરેલા. એ અપવાસ કેવા લોકો કે છે એવા નહીં. આત્મા અખંડ જ્ઞાનાનંદ નું ભાન હતું અને એમાં લીનતા થતા ઈચ્છા જ ઉત્પન્ન થઈ. એ ઈચ્છા ઉત્પન્ન થઈ તો ભગવાનને 6 મહિના સુધી આર લેવાનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવાય. આર જ મળવાનો હતો નહીં. વસ્તુના સ્વરૂપમાં ચિદાનંદ જ્ઞાનાનંદમાં લીન થતા ઈચ્છાની જ્યાં ઉત્પત્તિ ન થઈ અને સહજાનંદની શાંતિનો અનુભવ જ્યાં વિશેષ વધ્યો, આ એને તપસ્યા ભગવાન કહે. એ 6 મહિના પછી જયારે આહાર લેવાની વિકલ્પ વૃત્તિ થઈ ભિક્ષા લેવા માટે જતા, પણ પ્રથમ જુગળિયાનો કાળ વીતેલો ને શરૂઆત કાળ હતો, વિધિના જાણનાર ન હતા અને અહીંયા આર મળવાની યોગ્યતા પણ ન હતી. છ મહિના સુધી હાર લેવા ગયા. સમજાય છે? દરરોજ હાર લેવા જાય ને હાર મળે નહીં. પ્રશ્ન ઉઠે જગત ને કે આવા ચાર જ્ઞાન ના ધણી જેને મન ની વાત જાણે છે, જેને અવધિ જ્ઞાન છે, એ પણ દરરોજ હાર લેવા જાય ને વળી પાછા ફરે તો વિચાર. એક વાર જોઉં તો અવધિ જ્ઞાન મૂકીને મને ક્યારે હાર મળશે, પણ એ કુતર્ક છે અજ્ઞાની નો. સમજાય છે? એ વસ્તુને સમજતા નથી. એ જ્ઞાનાનંદ માં જ્યાં ઝૂલે છે ત્યાં ક્યારે હાર મળશે ને કોને ઘરે મળશે ને કયો દાણો મળશે એમ જોવા દે, એમ જોવા ન દે. એ તો સ્વરૂપ નું સાધન અકશાય શાંતિ વિતરાગી દશા ને અંતર સાધી રહ્યા છે, એમાં વિકલ્પ ઉઠે છે. શુભરાગ હાર લેવાને માટે સંયમ નો નિમિત્ત એ જાય છે ને હાર મળતો નથી. વળી પાછા ફરે એમ છ છ મહિના સુધી. તો કેટલાક ને તો એમ પુત્ર થાય ત્યાં કે આવા ત્રણ જ્ઞાન ના ધણી ચાર જ્ઞાન ના ધણી તીર્થંકર દેવ એને પણ ખબર ન પડી કે આજ હાર મળશે કે નહીં. ચાર જ્ઞાન ના ધણી છે, સામાના અઢી દીપ ના મનના ભાવ ની વાત જાણે છે, કેવળ જ્ઞાન નથી. છતાં એ તો સ્વરૂપ ના સાધન નો જ પ્રયત્ન માં સાવધાની છે. એ ક્યાં મળશે ને કીધી મળશે એ જોવા તરફ એમનું લક્ષ્ય હતું નથી. એ પ્રમાણે છ મહિના પહેલા અપવાસ હતા જ્ઞાન ની લીનતામાં, એ ઈચ્છા નહીં ને પ્રત્યાખ્યાન કરીને જ્ઞાન માં લીનતા થઈ ગયેલી. છ મહિના હરણ મેળવ એમ કરીને બાર મહિનાની તપસ્યા આહાર ના ત્યાગ ની વ્યવહારે કહેવાય છે. અંતરમાં તો અકશાય ને શાંતિ આનંદ જે ચિદાનંદ આત્મા, એમાંથી ઝરણા શાંતિ ના ફૂટતા અણાકુળ શાંતિ નો અનુભવ કરતા આ એને તપસા કહેવામાં આવે છે. એને અંતર આત્મા માં શુદ્ધિ પવિત્રતા ની વૃદ્ધિ અને અશુદ્ધતા નો નાશ ક્ષણે ક્ષણે થતો હતો એને ભગવાન નિર્જરા કહે છે. આ એની કોપી આલી હવે નકલ. સમજાય છે? એ ભગવાને શું કર્યું તું કોને નિર્જરા ને કેમ થાય ત્યારે બાર મહિના ના અપવા એકાંતરા કરે એને અપવા કહેવાય ને વર્ષી તપ કહેવાય ને એને નિર્જરા કહેવાય. સમજાય છે? એ સમજ્યા વિના ની નકલ કરે એને અકલ હોતી નથી. સમજે? એ અકલ વિના ની નકલ છે. એ ભગવાન સર્વજ્ઞ થયા પહેલા કેવળ જ્ઞાન સાધવામાં સ્વરૂપની લીનતા શાંત નો દરિયો અણાકુળ ચૈતન પર્વત એની અંતરની દ્રષ્ટિને રમણતા ફાટેલી એની લીનતામાં ભૂલી ગયા. ઈજા તૂટી ગઈ છ છ મહિના સુધી હાર નહી. આ એનું નામ પચખાણ ને નિર્જરા છે. પછી છ મહિના ગયા ને વિકલ્પ હતો શુભરાજ ન મળ્યો, વિકલ્પ તૂટી ગયો ને શાંતમાં અનુભવમાં આનંદમાં રહ્યા. એનું નામ બાર મહિના તપસા વર્ષી તપ કહેવાય. એને આત્માના ભાનમાં નિર્જરા કહેવાય. પુત્ર કયું કે ત્યારે એમણે પણ કરી તમે નથી હાર કરતા, અમે પણ હાર ખાતા, પણ એ હાર નો ત્યાગ ને હાર નું કરતાપણું ને હાર નું ભોગતાપણું એને તો શાસ્ત્રકાર નય જ કહેતા નથી.
બરાબર.
એને તો કુ નહી કહે નહી. પંચાય જાય માં હવે આહાર પાણી વસ્ત્ર આપસ તો આપણે મેળવીએ, આપણે ખાઈએ, આપણે ભોગવીએ, એ કોઈ નહી હશે. નહી એટલે કોઈ જ્ઞાન નું પડખું હશે કે ના એ નહી નથી, નયા ભાસ છે, કુ નહી છે. એ નહી નું જ્ઞાન સંદેહ જ્ઞાન નું એવું છે. કેમ કે નહી એ આત્માના તદગુણ સમ વિજ્ઞાન નય. આત્મામાં કઈ ગુણ નો ભેદ ને રાગ થાય તેને જાણે તેને નહી કહીએ. પર પદાર્થ નું કરતાપણું ભોગતાપણું છોડવાપણું ગ્રહણપણું એવું જે નહી તેને અમે નહી ને સમ્ય જ્ઞાન કહેતા નથી. હવે આ સર્વજ્ઞ ની પ્રાપ્તિ પહેલા તીર્થંકર દેવે શું કર્યું એની જેને ખબર નહીં. આ બાર ત્યાગ ને બાર અપવા કરીને માને કે આપણે નિર્જરા કરીને આપણે કઈક તપસ્યા કરીએ. તપસ્યા એ નિર્જરા છે નહી. ભગવાન ને સહેજે બાર મહિના નું અંદર એ જાતની શાંતિ નું ઉપવાસ નું ધ્યાન આદિ વર્ત્યું. આજને દિવસે એ એક નગર માં બેઠા શ્રેયાસ કુમાર એ રાજના કુમાર હતા. એમને ઘરે એમને પારનું શેરડીના રસનું, એ કે એને માટે શેરડી રસ નહીં લાવેલા, તાંકડે શેરડીનો રસ હતો. સ્વપ્ન આવ્યા કે હો કલ્પવૃક્ષ ભરતક્ષેત્રમાં કલ્પવૃક્ષ સુકાય છે. વિચાર આવ્યો કે શું, નિમિત્ત જ્ઞાની ને પૂછ્યું કે આ મને સ્વપ્ન આવ્યું છે આજ કલ્પવૃક્ષ સુકાય છે ને એ શું, કે ભાઈ ત્રણ ચાર જ્ઞાનના ધણી ઋષભદેવ ભગવાન દીક્ષિત થયા મુનિ થયા, એને બાર બાર મહિના સુધી આર મળ્યો નથી એટલે શરીર જીર્ણ થયું છે. આ તારે ઘરે શ્રેયાસકુમાર ને સ્વપ્ન આવેલું તે એને આ પૂછ્યું બીજા નિમિત્ત જ્ઞાનીઓને, કે ત્યારે કાશો કલ્પવૃક્ષ સુકાય, ભાઈ મુનિ સર્વજ્ઞ ભગવાન ની પ્રાપ્તિ સર્વજ્ઞપણું પ્રાપ્તિ કરવા સાધન માટે નીકળ્યા છે ભગવાન તીર્થંકર દેવ, એનું શરીર જીર્ણ થયું છે, બાર મહિના આર મળ્યો નથી, આ તારે ઘરે તારે આંગણે પગાર છે, તારે ઘરે આર લેવા છે. એટલે એને આનંદ આવ્યો કે હો આજ મારે ઘરે હાથ પોતે રાજા નો કુમાર છે, માત્ર શરીર છે છેલ્લો એ દેહ છે, એ દેહ જેની મુક્તિ છે, ઋષભદેવ ભગવાન ની દેહ મુક્તિ છે, પણ આ દાન દેનાર ની પાત્રતા આત્મજ્ઞાન ને લઈને એ દેહ મુક્તિ આર ને લઈને નહીં. હો ધ્યાન રાખ્યો, જેમ ભગવાન ની તપશાહી આર ના ત્યાગ ને લઈને નહીં, ભગવાનની તપશાહી ચિદાનંદ સ્વભાવની લીનતાને લઈને તપશા કહેવાય છે. એમ શ્રેયાસકુમારે આર દીધો, એ દીધો લીધો એ તો જડની ક્રિયા છે, એમાં ભાવ શુભ થયો એ પુણ્ય છે. પાછળ ભાન હતું કે રાગ ને ક્રિયા હું નહીં, અમે ચૈતન આનંદ કંદ શુદ્ધ છીએ એવી ધીરતા વર્તતી હતી તે ભવના ભાવનો કારણ છે. એ શ્રેયાસકુમારે ભગવાન આમ આવ્યા ભાયા ખુશી થઈ ગયો, કેડ બાંધી શેરડી નો રસ એમ કે વરાગ ને સમજાય છે, પણ શું વરાગ નું કઈ વિદ્યા ની ખબર ન મળે, કેમ જુગળિયા નો કાળ અઢાર ક્રોડા ક્રોડી સાગરૂપ માં ગયેલો, કેમ વિધિ ને મુનિ પેલા અઢાર ક્રોડા ક્રોડી સાગરૂપ માં ઘણું મોટો કાળ છે, એ અઢાર ક્રોડા ક્રોડી સાગરૂપ એટલે એક પલ્લુપમ અસંખ્યાતા અબજ વર્ષ, જ્યાં એવા દસ ક્રોડા ક્રોડી પલ્લુપમ નું એક સાગરૂપમ થાય છે, એવા અઢાર ક્રોડા ક્રોડ સાગરૂપમ માં કોઈ મુનિયા ભરક્ષિત નહોતા અને કોઈ આહારદાન દેનાર પણ નહોતું. આ વૈશાખ સુદ ત્રીજે એ આહાર લેનાર ને આહાર દેનાર બે પાત્ર ની જોગવાઈ કુદરતે અઢાર ક્રોડા ક્રોડી સાગરૂપ ને આત્રે થઈ. શ્રેયાસકુમાર ને વિધિ ની ખબર ન મળે કઈ રીતે આ દેવો, આમ જ્યાં ભગવાન ના પધારા ખમા પ્રભુ પધારો પધારો વંદાતા, પણ વિધિ ની ખબર નહી, આમ જોઈ રહ્યા જોતા જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ના ફોનું જ્ઞાન થયું. રાજકુમાર ને સમજાય છે કે રાણીઓ મોટા રાજા રાજકુમાર ધર્મ શરીરી દેવતા પુરુષો મણિરત્ન ની પૂતળી જેવા જેના શરીરો પુન ના પૂતળા, આમ ભગવાન ને જોયું. અરે પણ હાર કેમ દેવો, વિધિ ની ખબર ન મળે, જાતિ સ્મરણ થયું, પૂર્વ નો ભવ યાદ આવ્યો. ઓહો ભગવાન નો આત્મા આઠમે ભવે એ રાજા હતા અને હું એની રાણી હતી, સમજાય છે, એ મારા પતિ હતા અને હું એની પત્ની હતી આઠ ભવ પહેલા, અને અમે મુનિઓને આર વરાયા, આ વિધિએ વરાયા, એ બધું જ્ઞાન થઈ ગયું જાતિ સ્મરણમાં. જાતિ સ્મરણ એટલે પૂર્વના ભવ નું યાદ આવ્યું અંદરથી, ઓહો એ અમે પતિ પત્ની તરીકે આઠ ભવ પહેલા મુનિઓને આ વિધિ આર વાર, બહુ આનંદ થઈ ગયો, ખુશી થઈ ગયા. શેરડીના રસના ઘડા લઈને શેરડીનો રસ ભગવાન ને આઠમ આપ્યો, તો મૌન છે ભગવાન તીર્થંકર, ચાર જ્ઞાન ના ધણી છે, સદમસ છે, સમજાય છે, હજી સર્વજ્ઞ થયા નથી. એ વખત નો દાતા પાત્ર વિધિ અનાથન વિગેરે બધી નિર્દોષતા, દીવો માથે એમ કે વૃષ્ટિ કરી સુગંધી પાણી વરસાયું વગેરે વગેરે ફૂલો વરસાયા, અને અહો દાન મહાદાન અઢાર કરોડા કરોડી સાગર ને આતરે, આજ આ ભર ક્ષેત્રમાં આ તીર્થંગર જેવા મુનિ ને આર દાન નો જોગ બને, શ્રેયાસકુમાર જેવા રાજકુમાર મહા ભગવતી પુરુષ જેને એ ભવે મુક્તિ થવાની, પણ એ મુક્તિ આર ને લઈને નહીં, ધ્યાન રાખજો, આર છૂટ્યો માટે તીર્થંકર ને તપસા ને નિર્દ્રા નહીં, અને દિનાર ને આર ની ક્રિયા તો જળ છે, અંદર પ્રહલાદ આવ્યો છે, શુભ પુણ્ય છે, પણ અંતર ભાર છે મુનિ કોણ ને આત્મા કોણ, એવું અંતર સમ્ય જ્ઞાન ને સમ્ય દર્શન નું ભાન છે, એમાં સંસાર તોડી નાખ્યો છે અને હાર આપતા મહાન આનંદ ને થયો. એ આ વૈશાખ સુદ ત્રીજ નો એ દિવસ છે, એટલે લોકો આ વર્ષિતપ કરીને બાર રીતે કોપી કરીને નકલ કરે, પણ એનો અંશે થાય નહીં. કારણ કે આત્મા કોણ છે, આહાર શું છે, રાગ શું છે, એનું જેને અંતર થી ભેદ જ્ઞાન નથી એને પરનો અહંકાર ને અભિમાન કોઈ ઉડતો, ભેદ જ્ઞાન ના પૃથકતા નથી એને રાગ નું અભિમાન ન ટળે, એને દેહ ની ક્રિયા કે આહાર ની ક્રિયા નું અભિમાન ટળે, અને પરનું અભિમાન ન ટળે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ પણ જાય નહીં, અને સ્વભાવ ની દ્રષ્ટિ જ્ઞાતા દ્રષ્ટા ની ન થાય ત્યાં સુધી અંતર ના ચેતન ના આનંદ નું માધ્યમ આવે નહીં. માધ્યમ બેને મુનિઓને ઋષભદેવ ભગવાન મુનિ ને દેનાર ને બેને આત્મા નું માધ્યમ હતું. આ એનો આ દિવસ ની ઉજવણી ને ખરેખર તો મહોત્સવ કહેવાય, પણ અત્યારે તો હવે બાર નું દોડા થઈ ગયા, નથી વસ્તુ ની ખબર, નથી શ્રદ્ધા ની ખબર, નથી કોને કેવો આત્મા, કોને કેવો ધર્મ, કોને કેવો સંવર નિજરા, એટલે એ આ દિવસ છે એનો આ મોટો આજનો દિગંબર માં મોટો મહોત્સવ ના દિવસ ગણાય છે. આહાર દાન નો ભગવાન નો દિવસ છે અને વ્રતિ એવા મુનિઓને લેવાનો પણ દિવસ છે, અને ઉજવણી તરીકે યાદગીરી સ્મરણ માં સાક્ષાત ભગવાન તો ઘણા એક કરોડા કરોડી સાગરું પહેલા થયેલા, દેનાર પણ ત્યારે થયેલા, પણ એને યાદગીરી કરીને જાણે વર્તમાનમાં હોય, સમજાય છે, એનું સ્મરણ કરતા કરતા જાણે વર્તમાન ભગવાન હોય ને આર દેતા હોય, એની સ્મૃતિ કરનારો રાગ ને ભૂલી અને જ્ઞાન ને યાદ કરે એને માટે આ સ્મૃતિ છે. ક્રિયા તો ક્રિયા ને ઘરે થાય, પૂર્વે થઈ ગઈ થઈ, પણ ધર્માત્મા જેવો એને નજીક કરે છે પોતાના આત્માને, ગઈકાલે બનેલી પણ જાણે હમણાં બની અને આવતીકાલે બનવાની હોય એને જાણે અત્યારે બને છે એમ, કેટલાક ધર્માત્મા ભવિષ્યની વર્તમાન પર્યાયને ખેંચીને એટલે પૂર્વ ભવિષ્યમાં થવાની એટલે જાણે વર્તમાનમાં થતી હોય એમ કરીને પોતાનો પુરુષાર્થ ઉપાડતા હોય. ઓલું પૂર્વે થઈ ગયા એને યાદ કરીને પુરુષાર્થ ચૈતન નો ઉપાડે છે, ભવિષ્યમાં થશે એમ કરીને યાદ કરીને પણ પોતાના પુરુષાર્થ ને ચૈતંત્ર વાળે છે, એનું નામ ધર્મ ને નિર્દ્રા કહેવાય છે. બાકી વચ્ચે રાગ આવે છે એ તો પુણ્ય નું કારણ છે, બહાર ની ક્રિયા તો સ્વતંત્ર થાય એમાં આત્મા એનો સ્વામી ધણી છે, જો આ એનો દિવસ ગણાય છે. પણ અક્ષય ત્રીજ ઈક્ષુ ઈક્ષુ રસ એટલે કહેવાય છે, ઈક્ષુ રસ ભગવાન ને મળેલો આરમાં બાર મહિને ત્રણસે ને આઠ એટલે જે હતા એ બારી મહિના, એમાં ક્યાંય એકે દેખાતું નતું, બે તો ઉનાળા ગયા વચ્ચ્યા વચમાં એવામાં એ મળેલું, એટલે દેવો એ એનો આશ્ચર્ય કરેલો. આ એને આજનો દિવસ નો મહોત્સવ તરીકે ગણાય. પણ એ ધર્મ સમજવો ને ધર્મના દેનાર ને સમજવા એ બહુ અપૂર્વ પુરુષાર્થ ને અપૂર્વ વીરી માગે. કાંઈ હવે જો આ ગાથામાં કહે છે 186 એ વાત કરે છે, જો ઓહો આ સંસાર રૂપી અટવી, એ આ સંસાર રૂપી અટવી વિકટ થો, જેવો એમાં સાચો માર્ગ સમજવો મહાદુર્લભ છે. વાત કરે છે આ સંસાર રૂપી અટવી, સંસાર અટવી રૂપી વિકટ થો, તથી લીટી પદ છે, આ એની ઉપમા ચાલે છે. આ સંસાર અટવી રૂપી વિકટ સ્થળ એમાં દેહ સમૂહ રૂપી વૃક્ષ પંક્તિ થી જે ભયંકર છે, અટવી હોય ને અટવી ધ્યાન રાખજો, એક મોટી અટવી હોય ને ભયંકર અટવી, ભાઈ વન મોટું મોટું અટવી, સંસાર અટવી રૂપી વિકટ સ્થળ, કોઈ આમ માણસ નો પગર નહીં, પશુ નો પગર નહીં, એવા વિકટ સ્થળમાં દેહ સમૂહ રૂપી વૃક્ષ પંક્તિ થી જે ભયંકર સંસાર છે, દેહ ના સમૂહ રૂપી વૃક્ષ પંક્તિ જે વનમાં એ અટવીમાં જેમ ઝાડ હોય ને ઝાડ, અને હજારો લાખો ઝાડ, એમાં વિકટ અટવી રૂપી સ્થળમાં આ દેહ ના ઝાડો, દેહ ના સમૂહ રૂપી વૃક્ષની ઝાડ ભયંકર છે, એક વાર નારકી, એક વાર ઢોર, એક વાર સિંહ, એક વાર નારકી, નારકી મરીને વળી રાજા, રાજા મરી નર્કમાં, નર્કમાં વળી ઢોર, ઢોર મરીને દેવ, દેવ મરીને ઢોર, આવા એક પછી એક દેહ રૂપી વૃક્ષ, એની પંક્તિ નામ હાર, એને એ ભયંકર ઝાડ છે. એની વ્યાખ્યા ધ્યાન કરતા ધ્યાન રાખજો, આવી અટવી ને ઓળંગવી કઠણ છે એમ બતાવે. સંસાર રૂપ અટવી રૂપી વિકટ સ્થળમાં દેહના ઢગલા રૂપી વૃક્ષની પંક્તિઓ જેમાં પડી, એક શરીર થી બીજું, બીજા થી ત્રીજું, ત્રીજા થી હજારો લાખો અનંતા શરીર કર્યા, અનંતા અનંતા કીડાના, કાગડાના, કૂતરાના, કંથવાના, કીડીઓના, નારકીના, દેવના, રાજાના, શેઠિયાના, ગરીબાના, ભિખારીના, એ વૃક્ષરૂપી જે દેહ સમૂહરૂપી વૃક્ષની હારનો ભયંકર જે અટવીમાં જેનો વાસ છે, જેમાં દુઃખ પરંપરા રૂપી જંગલી પશુઓ વસે છે. બોલે અટવીમાં જંગલી પશુઓ પણ હારા માણસ તો નહીં, પણ હારા પશુઓ નહીં, એમ સંસાર રૂપી જે અટવી, આ 84 લાખ નું જે અટવી વિકટ થાવ, દુઃખની પરંપરા રૂપી જંગલી પશુ, આ ઉપમા આપી છે. પશુ કોણ? દુઃખની પરંપરા, એક પછી એક, એક પછી એક દુઃખની પરંપરા. ગબ્બાઓ ગબ્બંગ, મારાઓ મારંગ, જમ્માઓ જમમ, એક ગર્ભમાંથી બીજે ગર્ભ, એક જન્મમાંથી બીજે જન્મે માયા માર કાપા કાટ 84 અવતારમાં અનાદિથી થઈ રહ્યો છે. સમજાય છે? કાંઈ જે સંસાર અટવી રૂપી વિકટ સ્થળમાં, જેમાં દુઃખ પરંપરા રૂપી જંગલી પશુ વસે છે, જેવો આ વન મોટો સંસાર રૂપી જે અટવી છે, એમાં દુઃખની પરંપરા થઈ રહી, એક પછી એક દુઃખ જેમાં થયું છે. કોણ છે ભાઈ? સમજાય છે? કઈ જો શું કહે છે અહિયાં? સંસારની અટવી રૂપી વિકટ સ્થળ છે આ સંસાર 84ના અવતાર, જેમાં દેહ પંક્તિ રૂપી વૃક્ષ નો મોટો ભયંકર દેખાવ તે દેખાય છે. આમાં તો હાડકા માણસ ને બધા દેહ ની પંક્તિઓ દેખાય કે છે, અને જેમાં દુઃખની પરંપરા રૂપી જંગલી પશુ વસે છે, જેમાં આ સંસાર અટવીમાં દુઃખની પરંપરા બધા દુઃખી છે. મનનભાઈ શેખ્યા દુઃખી, મોટા દુઃખી, આકુળતામાં બિચારા, હરામ આકુળતાની હરામખોરીમાં દુઃખી. સમજભાઈ નિર્ધનતા દીનતાથી દુઃખી, સઘન અભિમાનથી દુઃખી, મારી લક્ષ્મી પણ દુઃખના ડાળિયા આખી દુનિયામાં દુઃખી દુઃખી થઈ રહ્યા. દુઃખની પરંપરા રૂપી જંગલી પશુ 84ના અવતારની અટવીમાં વસી રહ્યા છે. દુઃખની પરંપરા એમ ક્યાંય સુખી નહીં હોય. આ 5-25 લાખ કરોડ ની મૂડી થાય, મોટા દેવ થાય, 10-10 લાખ ના વ્યાજ 12 મહિને જેને આવતા હોય સુખી કહેવાતા છે કે નહીં? દુઃખી દુઃખી, નિર્ધન દીનતા થી દુઃખી, સદન અભિમાન થી દુઃખી. સમજાય છે? દીકરા વાળા દીકરાના પડોજણ માં દુઃખી, એ વાંધિયા દીકરાના માગણી માગણી કરે એની આશામાં દુઃખી. આખી દુનિયા દુઃખી, સુખી તો આત્મા જ્ઞાનાનંદ ચૈતન્ય સ્વરૂપ છે, આ એનું ભાન કરે તો સુખ, બાકી સંસાર અટવીમાં સુખ છે નહીં. છોકરા વિનાના છોકરા વિના સુખીમાં દુઃખી, મારા છોકરા મારે થયા. છોકરો થાય તો ગાંડો ને નમાલો થાય તો દુઃખી, એ પુણ્ય વિના તો થતું નથી. મરી જાય તો હોય, દેવ ઉપરથી ઉતરે તો, પૂર્વના પુણ્ય હોય તો હોય, એ પુણ્ય પ્રમાણે મળે, એના પ્રયત્ન થઈને કોઈ આપનાર આપી શકે, ત્રણ કાળમાં દેવ આવીને આપે કે એ ત્રણ કાળમાં બને. પણ બધા આખી દુનિયા સંસાર રૂપી અટવી ભયંકર સ્થળ, એમાં દુઃખની પરંપરા, એ તો દુઃખની પરંપરા લીધી થાય, જરીએ સુખ લીધું નથી, ધારણ જણાય કઈ સુખ નથી. આ બધા 15-15 લાખ ને 20-20 લાખ 25-25 લાખ ના પડ્યા છો, મોટા પાડા પૈસા તો ગણાય છે મોટા. નાનંદભાઈ હે મોનભાઈ 50-50 લાખ કરોડ કરોડ છે બધા તમારા પાસે, લો 20-20 લાખ પડ્યા છે તમારી, બધા દુઃખી છે. નાનંદભાઈ નાખા બે ભાઈ તો કે પંદર લાખ રૂપિયા વી લાખ બે ભાઈ પાસે લ્યો ભાઈ કે રાખા કે પોતે કે રાખ લ્યો ભાઈ એ બધા દિન છે પૈસાના ભિખારી છે એ પૈસાની વ્યવસ્થા કરવાના આકુળતાના એ પૈસાના સેવક છે એ બધા દુઃખી છે દેવભાઈ સંસારની અટવીમાં દુઃખની પરંપરા રૂપી જંગલી પશુ વસે છે આ પશુ ઓલા પશુ નહીં પ્રેમભાઈ નો હોય તો એનો ના દુઃખી મારું મારે મારે પૈસા છે નહીં આ તો બીજું કેવું છે સાર કહીને પાછું બીજું કેવું છે અતિ કરા કાળ રૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે માન ધાતા હોય તો પણ કાળ કોયો કરી જાય છે દેવ હોય ઇન્દ્ર તો સ્થિતિ પૂરી થઈ જાય કરાળ કાળ અતિ કરાળ કાળ ઇન્દ્ર ને છોડે નહીં તીર્થંકર ને છોડે નહીં બળદેવ ને વાસુદેવ ને છોડે નહીં ચક્રવર્તી જેને 16,000 દેવ ઉભા તેનાત્મા ઉભા હોય આયુષ પૂરું થયું ખલાસ થઈ જાય ઇન્દ્ર જેને ચાર બાજુ ચાર 84,000 ની ટુકડી સનાત્મા ઉભી હોય આયુષ પૂરું થયું અંદાતા ક્યાં ગયા સ્વામી ક્યાં ગયા ગયા એ શરીર ન્યા પડ્યું ના રે આ ઉદારિક ની બેઠે આત્મા નીકળી જાય ને પરમાણુ કપૂર ની ગોટી ની જેમ વિખાઈ જાય 4,000 બાજુ ઉભા હોય ટુકડી સામું જોયા કરે શું થયું અતિ કરાળ કાળ રૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે જેવા અટવીમાં જેમ અગ્નિ મોટી લાગે ને પછી બધા ઝાડ ખલાસ થઈ જાય એમાં સંસાર રૂપી અટવીમાં મોટા શેઠિયા રાજા માંધાતા જેને મૂછે લીંબુ રહેતા અને જેને મોઢે નાગરવેલના પાન ચવાતા ત્યાં કોયલા ભળ્યા હળગ્યા હરરાટ હળગ્યા હળગ્યા નાગરવેલ ના પાન ચવાઈને લાલ મોઢા થાતા હિંગળો જેવા આ અગ્નિ ના અંગારે હળી ગયા ઇન્દ્ર જેના હુકમ થી જેને અસંખ્ય દેવો માનતા પહેલા દેવલોક નો ઇન્દ્ર 32 લાખ વૈમાનો નો લાડો પૂરવાઈ થઈ ગયો કરાળ કાળ અગ્નિ સર્વ નું ભક્ષણ કરે છે કોઈ નો પત્તો રહેતો સંસાર અટવી વિકટ થળ છે અહીં તો બીજું કેવું છે વિકટ થળ ને ઓળંગવું એક જૈન દર્શન સિવાય કોઈ શરણ છે એ આગળ કહેશે સમજાય છે એ અતિ કરાળ કાળ રૂપી અગ્નિ જ્યાં સર્વ નું ભક્ષણ કરે છે માન ધાતા ના માન ગયા દિનતા ની દિનતાઓ ગઈ અમલદાર ની અમલદારતા અમલદાર કેવું છે શેઠાઈ ની શેઠાઈ ગઈ ગ્રાસદાર ના ગ્રાહદાર ગયા રાજા ના રાજપણા ગયા ઇન્દ્ર ના ઇન્દ્રાસન ગયા કોઈ શાશ્વત વસ્તુ છે નહી સંસાર રૂપી અતિ વિકરાળ વિકટ સ્થળ માં આકરો સ્થળ કે છે ત્યાં આગળ જંગલી પશુ દુઃખ ની પરંપરા વસે અને દુઃખ ના શરીર રૂપી ઝાડ ની પંક્તિ નું ભયંકર પૂર્ણ જ્યાં દેખાઈ રહ્યું ત્યાંથી કરાળ કાળ રૂપી અગ્નિ સર્વ નું ભક્ષણ કરે છે ઓ તીર્થંકર ના સમોષણ આમ રચાતા દેખાય છે ભરત ક્ષેત્ર માં અહીં હતું આમ બધું તીર્થંકરો હતા સમોષણ હતા ઇન્દ્રો આવતા ઉપરથી મુનિઓ જંગાચારણ વિદ્યાચારણો મુનિ આવીને જેની સેવા કરતા જંગલમાં થી સિંહ અને વાઘ જેના દર્શન કરવા વાણી હંભવા આવતા આ એવા ત્રણ લોક ના નાથ નો પણ દેહ ની તિથિ પૂરી થઈ ગઈ કરાળ કાળ કોઈને મૂકે એ ટાઈ તો સમજાવું છે તિથિ પૂરી થઈ જાય કોઈ વસ્તુ રહેતી કરાળ કાળ રૂપી અગ્નિ જ્યાં સર્વ નું ભક્ષણ કરે છે ગણધરો મુનિઓ સંતો જ્યાં તત્વના ધોધ માર્ગ ધર્મના ધોરી ધર્મની ધોધ પ્રવાહ જ્યાં ધર્મની ધીકતી પેઢી આ ભરત ક્ષેત્રે પણ જયારે ભગવાન હતા ત્યારે ચાલતી હતી એ પેઢીઓ બંધ થઈ ગઈ કરાળ કાળ જ્યાં બધાનું ભક્ષણ કરે છે ખેતી પૂરી થતા બધું ત્યાં પલટી જાય ધ્યાન રાખજો જેમાં બુદ્ધિરૂપી જળ સુકાય છે સંસાર 84 ના વિકટ સ્થળમાં બુદ્ધિરૂપી જળ હુકાઈ જાય છે અટવીમાં જેમ જળ હુકાય સાચી બુદ્ધિ હુકાઈ જાય છે એ સંસારમાં બુદ્ધિ નો વિકાસ હોય નહીં મોટા માનધાતા ગણાતા હોય મોટા વડાપ્રધાન જેવા વકીલો એક એક દિવસના 2,000 ના લેનારા એની બુદ્ધિઓ હુકાઈ જાય છે તર્ક ને એક ન્યાયથી કોર્ટને પણ એકવાર સંભાવી દે, જજને પણ એકવાર, એવા 2000 દનિયા લેનારા બુદ્ધિ હુકાઈ ગયું કે છે. બુદ્ધિ બંધ થઈ ગઈ, ગઈ નિગૌદમાં, ચાલ્યા ગયા વનસ્પતિમાં, ચાલ્યા ગયા સંસાર. વિકટ વિકટ સ્થળ એવું છે, બુદ્ધિના દરિયા ફાટેલા હોય. આત્મજ્ઞાન વિના ભાઈ, તો આત્મજ્ઞાન વિનાની વાત છે ભાઈ. આત્મજ્ઞાન વિનાના જે બુદ્ધિ હતી, દરિયા ફાટે પાણીના પૂરની જેમ વહે, વાણી નીકળે શાસ્ત્રની કે લૌકિક નહીં, આત્મજ્ઞાન વિના, એવાની પણ આત્માના ભાન વિના બુદ્ધિ સુકાઈ ગઈ. ક્ષમા સંસારૂપી વિકટ સ્થળમાં જેમાં બુદ્ધિરૂપી જળ સુકાય છે. હવે વાત વિશેષ કહે છે, આ તો હજી બહારની વાત કરી. આ સંસારૂપી અટવી વિકટ સ્થળની વ્યાખ્યા આવે છે. જે દર્શનમાં યુક્ત જીવોને જેને ભ્રાંતિ પડી છે, જેને મિથ્યા દર્શન છે, જેને ઊંધી શ્રદ્ધા છે, જેને દર્શન મોહ એટલે સ્વરૂપનું બેભાન વર્તે છે, એવા જીવોને અનેક નયરૂપી માર્ગોને લીધે અત્યંત દુર્ગમ છે. એ માર્ગ હાથ આવતો અને કુનય રૂપી માર્ગ, કુનય લેવા, કુનય કીધું ને ભાઈ પંચાયતમાં, આત્માને શરીરને સંબંધ કહેવો એ કુનય છે. શરીર ને આત્મા ભિન્ન ભિન્ન છે, એને નિમિત્ત નિમિત્તિક સંબંધ પણ ખરેખર છે. નહીં છતાં જ્ઞાનીઓ નહીં લગાડી અને આત્મા શરીર ને સંબંધ છે, અને આત્મા ને શરીર એક ક્ષેત્ર અવગા છે, અને આત્મા એને શરીરની પર્યાય થાય તાર નિમિત્તો છે ને, એમ કહીને ભગવાન કે છે કુનય લગાડું લાગુ પડે. શરીરની અવસ્થા શરીરને લઈને થાય, એમાં તારે આત્માના નિમિત્તનું શું કામ છે? સમજાય છે ભાઈ? પણ આવા કુનયો આમ એક હારી રહે છે શરીરને આત્મા, એટલે કુનય લગાડીને આત્મા હોય તો શરીર હાલે, આત્મા હોય તો શરીરને એને એક ક્ષેત્ર અવગા સમજ, ત્યાં સુધી તો આત્માનું છેમ કહો. એવા કુનય રૂપી માર્ગ એને લીધે અત્યંત દુર્ગમ છે. સમજાય છે ભાઈ? વળી આત્મા કર્મ ને શરીર આદિ નો કરતા, આત્મા શરીર ને કર્મ નો કરતા એને પણ નહીં કહેતા. નયા ભાસ ને કુનય કહે છે. આત્મા ઘટ પટ મકાન લક્ષ્મી નો બનાવનાર, લક્ષ્મી રડનાર, લક્ષ્મી પ્રાપ્ત કરનાર, સમજવે વ્યાજ ઉપજાવી શકો છો ને પણ તમે શક્યા હો, એ વ્યાજ ઉપજાવી શકીએ, પૈસા ને લાવી શકીએ, મકાન બનાવી શકીએ, આ એ નહીં ને નયા ભાસ કહે, એ નહીં નથી કુનય છે. ઓ સમજાય છે? આવા જે કુનયો અને અજ્ઞાનીઓને કુનય નો તો પાર નથી, કે આ નિમિત્ત આવે તો આમ થાય, નિમિત્તની મુખ્યતાથી કાર્ય થાય, આ બધા કુનયો છે. એ સાચું જ્ઞાન ને સાચા નયો ઓલા કૂતર્ક જે લીધો તો એમાંથી વધારે વિસ્તાર કરે છે પોતે ને પોતે. આવા જે જંગલ અટવી રૂપી જે મહાવિકર સ્થળ સંસાર, મિથ્યા દ્રષ્ટિ સહિત જીવોને અનેક કુનય રૂપી માર્ગ જો નીચે લીધો છે. મુશ્કેલીથી ઓળંગી શકાય એમ દુસ્તર સંસાર અટવીને વિશે અનેક કુનય રૂપી માર્ગોમાંથી સત્માર્ગ શોધી કાઢવો મિથ્યા દ્રષ્ટિઓને અત્યંત કઠિન છે. એટલા પડખા કે સત્માર્ગ શોધવો, અનાદિ સનાતન સત્માર્ગ કયો છે એ તારવો, એ મિથ્યા દ્રષ્ટિઓને સત્માર્ગ કુનયના માર્ગમાંથી બહાર કાઢીને સત્ય સમજવો મહા કઠિન છે. અને તેથી સંસાર અટવી અત્યંત દુસ્તર થઈ ગઈ છે. અજ્ઞાનીઓને સંસાર કરવો મુશ્કેલ થઈ પડ્યો. દુસ્તર દુસ્તર એટલે કુનયના જ્ઞાનથી નવરો થતો નથી, કુતર્કથી નવરો થતો નથી, એથી અજ્ઞાની સંસારને તરવો જેને મુશ્કેલ થઈ પડ્યો. એવા સંસાર રૂપી અટવીમાં કુનય રૂપી માર્ગોને લીધે અત્યંત દુર્ગમ છે, દુર્ગમ છે. એમાં અત્યારે એટલો માર્ગ વિપરીત થઈ ગયો, મુનિ પણ કોને કહેવું, કેવળી કોને કહેવા, સમ્યક દર્શન કોને કહેવું, કર્મ સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, વિકાર આત્મા સ્વતંત્ર કરે છે, એના પડખા પ્રત્યેકના પૃથક પૃથક શોધીને આત્માને શોધવો અને સંસારમાં અટવીનો પાર પામવો. બોલી સંસાર રૂપી અટવીમાં કુલય રૂપી માર્ગ માર્ગ એવા ફાટે અટવીમાં કે ક્યાંથી ક્યાં નીકળવું એ હું જ પડે નહીં. ઓલી નથી થતી તમારે શું કહેવાય છે? બોલ ભૂલામણી, બોલ ભૂલામણી નથી થતી. ઓલી મહેંદી ની બનાવે છે ને ભાઈ, વડોદરા બગીચો છે મોટો વડોદરામાં, એમાં એ જોયો ન્યા એ ફેર ગયા હતા ભૂલ વડે વડોદરામાં, એનો કેસ ચાલતો હતો ને ફીણ નો, સીધી નવરા થાય ત્યારે પછી જોવા પછી જતા. એ મોટો છે મહેંદી નો બનાવેલો. ભૂલ ભૂલામણી કે આમાં જો પેટ્રોલ નું હરખું ના આવડે તો નીકળી શકે? આ તો એમ સંસાર ભૂલ ભૂલામણી છે, એમાંથી કેમ નીકળવું? ચક્રાવા માંથી, પુણ્ય માંથી, કાં તો નિમિત્ત માંથી, કાં તો વ્યવહાર માંથી, કાં કુગુરુ માંથી, કો કુશાસ્ત્ર માંથી, કાં કુદેવ માંથી કેમ નીકળવું? કુનય રૂપી માર્ગ એને ઉજવા દેતો નથી. સમજાય છે? કાંઈ અનેક કુનય રૂપી માર્ગો ને લીધે અત્યંત દુર્ગમ છે, મહાદુર્ગમ છે, દુષ્કર છે. દુર્ગમ એટલે સમજવું મુશ્કેલ છે અને સંસાર ને તરવો મુશ્કેલ છે. અનાદિ કાળથી હલવાઈને પીડ્યા છે એટલા પડખા બધા. જો આત્માને આ શરીર સાધન નથી, ફળું નથી, સમજાય? શરીર આજમ ખરું, ધર્મ સાધનમ, શાસ્ત્ર પણ કહે છે કે શરીર સાધન છે. હવે સાંભળતો કરો, ધૂળ સાધન નથી તારો, રાગે સાધન નથી. આ વ્યવહાર સાધન કહ્યું શાસ્ત્ર માં, વ્યવહાર સાધન. અરે નિશ્ચય આત્મા કરણ સાધન કહ્યું છે, સાંભળ્યું છે તે? આત્મા પોતે ચિદાનંદ સચિદાનંદ આનંદ કંતે માં એક કર્ણ શક્તિ નામનો અનાદિ અનંત ગુણ છે. આ એ સાધન થાય ત્યારે ઓલા રાગ ને ઉપચાર સાધન કહ્યું, પણ કુ નયના માર્ગ માંથી કહવું અજ્ઞાનીઓને મહાદુર્ગમ ને દુસ્તર થઈ પડ્યો. પાઠમાં તો દુર્ગમ છે ને ભાઈ, દુર્ગમ એટલે જાણવું જ કઠણ થઈ પડ્યું છે. આ માર્ગે નીકળાય અને આ માર્ગ નો અંત આવે એ જાણવું જ કઠણ થઈ પડ્યું. આડા અવળી ભૂલ ભૂલામણી કુનઈ ના ઘણા પડખા પંચાયતે અમે લીધા છે. ચાર તો લીધા છે ભાઈ, ચાર લીધા છે. આ તો કહ્યું ને એક શરીર ને આત્મા ને સંબંધ છે એ કુનઈ છે. આત્મા કર્મ ને શરીર નો કરતા છે એ કુનઈ છે. આત્મા ઘર સ્ત્રી પુત્ર મકાન એને મેળવી શકે છે એ કુનઈ છે. એમ જ્ઞાનમાં જ્ઞેય છે ને જ્ઞેયમાં જ્ઞાન છે એમ નથી, કુનઈ છે એ સાચું જ્ઞાન. જ્ઞાનમાં જ્ઞાન છે ને જ્ઞેયમાં બે સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે, કોઈ કોઈ માં છે. એવા એવા કે ન્યાય પણ એમ કહ્યું છે કે કુનઈ વાળા એવા હેતુ, એવા દ્રષ્ટાંત, એવું સંજ્ઞા, એવા ઉચ્ચાર કરે કે બીજાને એમ લાગે કે આ પણ એ જ્ઞાન ને નહીં લાગે છે. પંચાયત એમાં કહ્યું છે. એટલે એવા દાખલા, એવા દલીલ સાંભળનાર નથી એવા લાગે કે હા આ એ પણ દાખલા દલીલ વાત સિદ્ધ કરે છે. અજ્ઞાનીઓના દાખલા બધા કુતરક થી ઉભા થયેલા હોય એ વસ્તુ આવા કુનઈને લઈને અને કુયુક્તિને લઈને કુતરકને લઈને આત્મા સંસાર થી કેમ પાર પામે આ એનું જ્ઞાન એને મુશ્કેલ થઈ પડ્યું. તે સંસાર હવે આપણે તો સાર કેવો છે? તે સંસાર અટવી રૂપે વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. એક સર્વજ્ઞે કહેલો, વિતરાગે અનુભવેલો, જ્ઞાનીએ જાણેલો, ઇન્દ્રોએ આદર કરેલો ત્રિકાળ જૈન દર્શન વિતરાગ મારા. એ જૈન દર્શન એટલે અંતર વિતરાગ મારવો પણ પાછો. જૈન દર્શન એટલે આત્માને આશરે જે વિતરાગી દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા થાય એ જૈન દર્શન છે. વચ્ચે રાગ આવે પુણ્ય આવે એ જૈન દર્શન. રાગ તો ઉપચાર થી ધર્મ કહેવાય, યથાર્થ ધર્મ છે નહીં. આ સંસાર રૂપી અટવી વિકટ સ્થળ ને વિશે આ તો બધો પક્ષ નહી હોય, સાંભળતો ખરો, નક્કી કરતો તને બીજું એક આ સિવાય બીજું હાથું લાગશે. ખોટા નયના માર્ગો જગતમાં એટલા પડ્યા પાથર્યા અનાદિના છે, એમાંથી આ સંસારનો પાર લાવવો અજ્ઞાની ને દુર્ગમ ને દુષ્કર થઈ પડ્યો. એ સંસાર અટવી રૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક શરણ છે. એ જૈન દર્શન એ સનાતન ભગવાને કહી લો, કુંકુંદાચાર્ય આચરી લો, એ દિગંબર સંત માર્ગ જે મુનિ નો માર્ગ છે, એ એક જ જૈન દર્શન, એ સિવાય કોઈ જૈન દર્શન ત્રણ કાળ ત્રણ લોક માં છે નહીં, એ એક જ જૈન દર્શન વિદ્યા સંસાર ની અટવીને પાર પામવાને શરણ છે, બીજું કોઈ શરણ સમજવાય. વાત થાય જૈન દર્શન એટલી આ ઘણી વાતો કીધી, આ મૂળ નિયમ સાર છે ને, એમાં મૂળ આત્માની જેટલી લોકો ક્રિયાકાંડ કે છે એને બધાને નિશ્ચયમાં સમજાવીને મોક્ષ માર્ગ કયો છે, તમે કોઈ નહીં, તમે કોઈ આત્મા જ્ઞાયક ને અવલંબે જેટલી વિતરાગતા પ્રગટે તેટલો મોક્ષ માર્ગ ને નિયમ સાર છે, એ જૈન દર્શન ને જૈન માર્ગ, બાકી જૈન માર્ગ છે નહીં. આવા માર્ગ ને પત્તો મેળવવો અને સંસાર નો પાર પામવામાં એક વિતરાગ દર્શન ત્રિલોક નાથ સર્વજ્ઞ નું કહેલું, સર્વજ્ઞ નો ધર્મ શું શરણ જાણી, શ્રીમદ કહે છે ને, સર્વજ્ઞ નો ધર્મ શું શરણ જાણી, આરાધ્યારાધ્ય પ્રભાવ જાણી, અનાથ એકાંત સનાથ થાશે, અનાથ ખ્યાલ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય સાશે. પણ ઓળખવો પડશે, વારામાં તો ઘણા પ્રકાર પડી ગયા, એ વિતરાગ જૈન દર્શન સર્વજ્ઞ નો કહેલો પરંપરા અનાદિ થી ચાલ્યો આવેલો કુંકુંદાચાર મહારાજ પરંપરા થી જે વાત કરી રહ્યા છે એ છેક સનાતન કેવળ જ્ઞાની ની વાત એ કહી રહ્યા, એવું જૈન દર્શન આ વિકટ અટવી સ્થળ માં એક જ પ્રાણી ને ઉગારવા ને અને ઉતારવા ને એક શરણ છે, બીજું કોઈ શરણ છે નહી. કોમનભાઈ બધા કહેતા છે કે મારો મારા બાપુ ઓળખો સમજો, જે આ તો બધી ઘણી વાત કીધી, જે હિત કરવા માંગે એ જીવને એ જીવની સત્તા કાયમ હોય, હિત કરવા માંગે એનું અહિત પલટી જાય, હિત કરવા માંગે એની હિતની દશા નવી થાય, હિત કરવા માંગે એને હિતમાં સાચા સમજાવનારા પણ નિમિત્ત હોય, હિત કરવા માંગે એને અહિત ટળીને અહિતના નિમિત્તોનું લક્ષ્ય પણ છૂટી જાય, અહિતના નિમિત્તો અહિત ભાવ અહિતનું કર્મ અહિતનું નો કર્મ, હિત હિતનું કર્મ હિતનું નો કર્મ, હિતમાં કર્મ એટલે કર્મનો અભાવ અને હિતનું નો કર્મ, દેવગુરુ ને શાસ્ત્ર અને પર્યાય નું પલટવું, ત્રિકાળ ગુણો અનંતો અને અનંતા ગુણ નો પિંડ એક હાથમાં, આ વાત નક્કી થયા વિના કોઈ મોક્ષ નો માર્ગ શરૂ થતો કો સમજાય છે નહી. સ્વતંત્ર એક એક આત્મા, કારણ કે બીજો કરે તો આ કરે તો બધાનું કલ્યાણ થાય, તેથી કલ્યાણ થાય, એક એક આત્મા પોતાની પર્યાય ને પલટાવી ને ટકી ને નિમિત્તો સાચા ઉપર લક્ષ કરીને ખોટા નિમિત્ત ને છોડી અને નિમિત્ત નું લક્ષ છોડીને સ્વભાવનું લક્ષ કરીને આ બધી વાતો કબૂલે, આ છે માને, પર્યાય છે વિકલ્પ છે નિમિત્તો છે પલટે છે, હું પલટું, મારા ગુણો અનંત છે, ગુણનો પણ ધરનાર એક વસ્તુ, એમ બધી કબૂલાત, એ સર્વજ્ઞના માર્ગ સિવાય આવું માર્ગનું સ્વરૂપ ક્યાંય હોઈ શકે નહીં. અને જેટલા પ્રમાણમાં પર્યાયમાં નિર્મળતા આવે એટલા પ્રમાણમાં રાગ ઘટતો જાય, એટલા પ્રમાણમાં એવા નિમિત્તો તરફનું વલણ ખસી જાય, એટલે નિમિત્તનો સંયોગ સંયોગ ને સંગ પણ રહે નહીં. આવી એક ધારા નિમિત્ત નૈમિત્તિક ની રાગ ની પવિત્રતા ની સવાલ ની એ જૈન દર્શન સર્વજ્ઞ મહારાજ સિવાય ક્યાંય ત્રણ કાળમાં, અને તે આ કુંદકુંદાચાર્ય મહારાજ જે કહે છે એ સિવાય બીજે મહારાજ ક્યાંય હોઈ શકે નહીં. ઓ સમજાણો, જો આચાર પદ્મમળ ધારી મુનિ પોકાર કરે છે, અરે જેવો વિકટ સ્થળ માંથી જો ઉગરવું હોય તો જૈન દર્શન નું શરણ લે, જૈન દર્શન ના સમજનારા ધર્માત્મા નું શરણ સમજ, અને તું કોણ છો એને ઓળખ, એ વિના તારો વારો ક્યાંય આવવાનો, સમજાય વિના એમને એમ ક્રિયા ને ભક્તિ નામ ને જાપ કર્યા કરે. આ બધા જુઓ ને ધમા ધમાલતી છે, હાલ તો એટલું માણસ એટલું કે પેલું ભાઈ તારી જાત્રા કરી જાય, બે વાગે ઉતરે પછી અપાર ને હોશ હોશ નો પાર નહીં, જાણે ધર્મ કર્યો જાણે, સમજાય છે ને શું કર્યું. થાય વિકટ અટવી એમાં કુંભ નયો એમાંથી પાર પડવું. સમજાય છે? શ્રીમદ પણ કહે છે ને જેનું દર્શન માં દુર્ગમ છે, દુર્ગમ સમજાય છે, અતિ દુર્ગમ મહા અતિ દુર્ગમ માર્ગ, એનામાંથી એક જ્ઞાની ધર્માત્મા શરણ છે, કોઈ સિવાય શરણ એ જ્ઞાની પોતે સમજે તારે બીજો શરણ છે વ્યવહારે કહેવાય છે. એટલે કે છે એક જૈન દર્શન એક જ શરણ છે, બીજા બીજા છે કે નહીં કોઈ? ભાઈ વિચાર કરો તો સમજાય, બીજું શું થાય? કઈ પક્ષ ની વાત સત્યાર શું છે એ તો બહુ પૂર્વા પર વિરોધ રહીત વિચાર કરે તો ખબર પડે. ભાઈ કેતા હતા નહીં ભાઈ તમારે રહ્યા ભાઈ કે એવી આ વાત છે, એવી આ વાત છે, ન તો વિરાંતિ છે પણ 18 થી સવાર સાંજ રાતે ચડતા આ વાત આખા જગત સામે બળવો છે અને ના પડાય નહીં કબૂલ થતા મુશ્કેલ થઈ પડે એવી વાત છે. ભાઈ વ્યાસંગભાઈ હમણાં આવી ગયા હમણાં વ્યાખ્યાન પણ તેદી કહેતા તેદી 18 થી હમણાં તમે ઘુસાઈ ગયા બોલે કે આ વાત કરો તર્ક લાવો ન્યાય અને કરો ન્યાય શું વસ્તુ આવી જોઈએ, કેમ વસ્તુ આવી જોઈએ તો આ વસ્તુ આપ લાગુ પડે, એના ન્યાયો વિચારતા આ વસ્તુ સિવાય બીજી કોઈ હોઈ શકે? એટલે પોતે કે જગત સામે બોલવો, જગતના માનેલા ધર્મો જગતે કલ્પેલા વ્યવહારો એની એક વાત આમાં રહેતી નથી અને જગતને આ માનવું ભારે કઠણ પડે બો. એવું જૈન દર્શન એક શરણ, બીજું કોઈ આ જગતમાં શરણ છે નહીં. સમજાણું કે નહીં? હવે જરી 307મો કલશ પોતે પદ્મમળધારી દેવ કહે છે. પોતે પદ્મમળધારી દેવ બ્રહ્મચારી હતા એથી બ્રહ્મચારી ભગવાન નેમિનાથને યાદ કરે છે. નેમિનાથ ભગવાન બ્રહ્મચારી હતા એને યાદ કરીને આ આ અધિકાર નો કળશ છેલ્લો મૂકે છે. સંત હતા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા હતા, આત્માના આનંદના અમૃતનો અનુભવ કરતા હતા. એ આ 186 ગાથામાં છેલ્લા કળશમાં નેમનાથ ભગવાન બાળ બ્રહ્મચારી જે ત્રણ જ્ઞાનના ગણિતો ગ્રસ્થાશ્રમમાં હતા, મુનિ થઈ ચાર જ્ઞાન પછી કેવળ જ્ઞાન પામીને મોક્ષ પધાર્યા, આ એમને યાદ કરે છે કે હે ભગવાન તારી જેવી મને દશા, હજુ તારા ગુણગ્રામ કરવાની અમારી એટલી શક્તિ તો નથી પણ અમે આત્માની શ્રદ્ધા ને જ્ઞાન ની ભક્તિ માં એ ઉછાળો આવ્યા વિના રહેતો નથી. ક્યાં સર્વજ્ઞ ને ક્યાં અમે જદમ સેમ કે છે, પણ સર્વજ્ઞ તારી જે સ્વરૂપ ની પ્રતીત ને ઓળખાણ થઈ છે એ તારા પ્રત્યે પ્રહલાદ ને આમોદ પ્રહલાદ પ્રહલાદ એ આવ્યા વિના રહેતો નથી. જો ભગવાન નું શરીર વર્ણવે છે જે પ્રભુનું જ્ઞાન શરીર સદા લોકાલોકનું નિકેતન છે એ એમ કરીને ધર્મ સમજાયો કઈ. એ નેમિશ્વર ભગવાનનું શરીર એટલે જ્ઞાન આત્મા હો, આત્મા જેનું જ્ઞાન શરીર સદા લોકાલોકને જાણનારું છે એમ કહીને કે આ આત્મા એક 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 સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો આત્મા, આ એવી સર્વજ્ઞ શક્તિ માને તેને જૈન દર્શન માન્યું કહેવાય. એક એક આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે, નિમિત્ત વિના, વ્યવહાર વિના, સંયોગ વિના, સ્વભાવનું સાધન કરીને અંતરનું ભલે નિમિત્તને રાગને ઉપચારથી કહો, એવો એકે તાક માધ્યમ સિદ્ધ કરે છે. જે પ્રભુ નેમનાથ ભગવાન એનું શરીર આ નહીં, અંદર આત્મ શરીર શ્રી નેમિનાથ તીર્થેશ્વર ને
અમે અમારે ત્રણ લોકમાં કોણ મનુષ્ય કે જેવો સમાચાર
એમ કે છે. વિકલ્પ થી કઈ એનું કઈ ભક્તિ કરી શકાય, નિર્વિકલ્પ થઈએ તો જ કેવ જ્ઞાન લેવાય એમ કરીને સ્તુતિ કહે. જે નેમનાર ભગવાન કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી, સમજાય છે કે નેમનાર ભગવાન ગ્રસ્તાશ્રમમાં હતા એ વખતની જરી વાત યાદ કરે છે. એમના બળની સંસારમાં રહ્યા પણ એમના બળની વાત યાદ કરે છે. એકવાર પોતે સ્નાન કર્યું ભગવાને, સંસારમાં હજી ગ્રસ્તાશ્રમમાં હતા, કેવળે નહોતા, મુનિ નહોતા, સર્વજ્ઞ થયેલા નહીં, હજી ગ્રસ્તાશ્રમમાં હતા. સ્નાન કરીને પિતાંબર કાઢી નાખ્યો, શ્રી કૃષ્ણ ઈશ્વરીને કહ્યું કે ધોઈ નાખ અને મેળ ખાવાનો છે. એટલે કહ્યું કે પણ તમે કેમ કહી શકો અમને, તરણકાંડ ના ધણી શ્રી કૃષ્ણ કહે કે તમે અમને કહો, એવું હોય તો પરણો, સમજાય છે. એ તમારું એટલું બધી શક્તિ છે, શક્તિ તો શ્રી કૃષ્ણ ની છે, તરણકાંડ ના ધણી બળ મા વાસુદેવ પુરુષ છે. એ અમને એમની પત્ની અમે એ ન અમને કે તમે, એટલે જરી શાસ્ત્રમ છે, હજી કેવળ ક્યાં મુનિ નથી, જરી માન નો ભાવ ખ્યાલમાં આવ્યો કે હો આકે છે કે એનું બળ કે મારું, એમ કરીને એક નાગ સૈયા છે. વાસુદેવ તો ઉત્તમ પુરુષો છે, એની નાગ સૈયા હોય છે, સૈયા હોય છે, જેમાં તમારે પાટી હોય છે ને, પાટી શું કહેવાય, ખાટલા ને ઢોલિયા ને, એને મોટા નાગ ની પાટી હોય છે. જીવતા નાગ ફરફર કરતા ફુગારા મારતા, હજારો નાગ વાળા રેશમ જેવા એના હોય ને, હાડકું મારતું ત્યાં એના બાર ઉભે કૃષ્ણ વાસુદેવ. મહાપુનવંત પુરુષ છે, શ્લાખા પુરુષ છે, મોક્ષગામી, એટલે એવા મા ગાડલા જેવા હુંવાળા સર્પ હોય ને, ચારે કોઈ ફણિયું માંડ્યું હોય એમ, ચારે બાજુ સર્પ હોય નાગ, અને એમાં એની તળાયું હોય એમાં ભૂતા હોય. નેમનાથ ભગવાને વિચારે હોય જે ઠેકાણે ત્યાં જાઓ, ત્યાં જઈને સજામાં ઉતા ઉતા અંદર, તો ત્રણગિરાના ધણી તીર્થંકર અનંત બળના ધણી એનો અંગૂઠો જ્યાં અડે ત્યાં બીજાને કહો આ બળના ધણી સર્પો ફૂંફારા ન મારી શકે છે, એટલી જે એની તાકાત ભાવે, સમજાય છે. વાસુદેવ ની પણ એવી તાકાત કે મોટા સિંહ હોય, કાન ની બુટી આમ પકડે, સિંહ પિશાબ છૂટી જાય, એને દિશા છૂટી જાય, એટલું જેનું બળ હોય આમ, એટલે મોઢું શું કરી શકે નહીં, એટલું એના બળ તાકાત છે. નેમનાથ તો એના કરતા પણ તીર્થંકર છે, એટલે ઘણું બળ છે વાસુદેવ કરતા. એને હુતા અને શંખ હતો, શંખ જોવા લીધું, એ શ્રી કૃષ્ણ નો એક શંખ હતો, એ શંખ કૃષ્ણ જ ફૂંકી શકે, બીજો ફૂંકી શકે નહીં. શ્રી કૃષ્ણ જ્યાં સભામાં બેઠા હતા, શંખ નો અવાજ આવ્યો, કોણ વાસુદેવ બીજો પાક્યો, શંખ નો અવાજ વાસુદેવ સિવાય કોઈ કરી શકે નહીં, ત્રણ ખંડ માં બીજો કોઈ કરી શકે, કોણ પાક્યો બીજો, શંખ ફૂંક્યો અંદર ધ્વનિ, એવો ભૂલ ધ્વનિ, સિંહ ના લાડોડા નીકળી જાય શંખ ની ધ્વનિ સાંભળીને, એટલું જેને બળ ને વીર્ય થાય. સંસારમાં છે ત્રણ જ્ઞાન ના ધણી છે, મુનિ થયા નથી, ચારિત્ર નથી, લુગડા લતા પિતાંબર એ તીર્થંકર ને જે લુગડા આદિ દાગીના એ જોવા માનથમ છે ને, માનથમ માનથમ હું છે, માન એટલે કીર્તિ નો થમ નથી, માનથમ એ સ્વર્ગના સ્વર્ગમાં ઇન્દ્ર દેવો છે, એની પ્રતિમાઓ ભગવાન ની તીર્થંકરો ન્યા છે, એની સામે માનથમ છે, એમાં ભગવાન ના દાગીનાઓ રહે છે. તીર્થંકરો જે અહીં જન્મે એ ઇન્દ્રો ન્યાથી દાગીના લાવીને પહેરાવે છે, સમજાય છે. એવા મહાપુન્યવંતી પુત્ર હોય એના દાગીના વસ્ત્રો ત્યાં રહે છે. તીર્થંકર સામાન્ય મનુષ્ય ની પેઠે પુન્યવંત છે નહીં, મહાપુન્યવંત છે. એવા જે ભગવાન નેમનાથ એના દાગીના નો લુગડા પહેરેલા, ફૂંક્યો શંખામ, કૃષ્ણ ને શંકા પડી નથી આવ્યા, કોણ છે આમ જોયે તો નેમનાથ, અરે આ શું ભાઈ, અરે આ પ્રમાણે થયું, મેં ફૂંક્યો શંખ, ધ્રુજી ઉઠી જો કે છે, શંખ ના ધ્વનિ થી આખી પૃથ્વી ને ધ્રુજાવી હતી, ધુજાર ધુજાર, એક વાર ધુજારો થયો ધરતીકંપ થઈ જાય ને, શંખ આમ ફૂક્યો ત્યાં ધરતી કંપી, એટલું તો ભગવાન તીર્થંકર નું ગ્રસ્તાશ્રમ બળ છે. પછી કૃષ્ણે જરી કર્યું તો ને કે આવે આ પ્રમાણે પરણે તો આમ થાય ને, વૈરાગ થઈ જાય ને, પશુડા તો બીજા પૂર્યા થાય એમ કે છે, પણ જરી કહ્યું પણ ચિત્ત વૈરાગ થઈને વિકસિત થઈ ગયા. અહીં તો એ બાનું લઈને વાત કરે છે, જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધુજાવી હતી તેમને સ્તવવાને ત્રણ લોકમાં કોણ મનુષ્ય કે દેવો સમર્થ છે. જો ગંધર્વ આવ્યા, ગંધર્વ પણ તેની સ્તુતિ કરવાને વિકલ્પથી સમર્થ છે. વિકલ્પ તો રાગ છે, એ તો સ્વરૂપમાં સમાય ત્યારે કેવળીને સાચી સ્તુતિ કહેવાય. એવા જે ત્રણ લોકમાં કોણ મનુષ્ય ને ઇન્દ્ર એની સ્તુતિ કરવા સમર્થ નથી, એવા સર્વજ્ઞ ભગવાન ને હમણાં પછી તો ગ્રસ્તાશ્રમ છોડી મુનિ થયા પછી કેવળ જ્ઞાન સાહેબ એ વખત ની વાત કરે છે. પણ તેમને સ્તવવાનું એકમાત્ર કારણ આ જીન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે. પૂછાવો વિકલ્પ નો આવે, ઓહો ના સર્વજ્ઞ તે જે પદ પામ્યા એ પામવાના રસ્તા તે કીધા, એ માર્ગ બીજે હોય શકે ને, એ ભ્રાંતિ એટલે આ ઉત્સુકતા આવી જાય. જો તેમને સ્તવવાનું જો મુનિ છે આ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ દ્રવી નગ્ન ને ભાવે નગ્ન લુખા વિદ્રાગી એ કે છે તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જીન પ્રત્યે હતી ઉત્સુક. જીન હો જીન વિતરાગતા, એ વિતરાગ આત્માનો સ્વભાવ રાગ ને પુણ્ય ને નિમિત્ત વિનાનો અખંડ આનંદ એવો જે તને પ્રગટ્યો એમ એ પ્રગટવાના કામે છે. તો જીન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ ઉત્સુક આ ઉછાળો મારે કે છે, એમ ફુવારો ફાટે એમ ભગવાન પ્રત્યે વિકલ્પ નો ફુવારો આવે એ હું જાણું છું. મુનિ કહે છે અમને ભક્તિનું કારણ તો ફક્ત વિકલ્પ આવે છે અને ઉત્સુકતા ભક્તિ ને આવે માટે થાય, એ વિકલ્પ તોડીને સ્વરૂપમાં થશું તેથી અમને કેવો થશે એ ભાણ સહિત ભક્તિ કરે. જેવો આ કે છે કે હે નાથ તારા કહેલા અંતરના મોક્ષ માર્ગ સિવાય કોઈ શરણ આ જગતમાં ક્યાંય છે સમજાય? વ્યવહાર વ્યવહારના ફૂકા વાળ્યા નિમિત્તના ફૂકા નથી વાળ્યા છે એમ જણાવ્યું. સર્વજ્ઞે કહેલો પંથ ભાઈ સમ્યક દર્શન થી માંડી શાવક નો છઠ્ઠું ગુણસ્થાન મુનિ નો સાતમું ગુણસ્થાન અપ્રમત મુનિ નો શ્રેણી ને તેરમું ગુણસ્થાન કેવળી નો એ કેવા હોય એ બરાબર પરીક્ષા કર્યા વિના ચૈતન જૈન મૂર્તિ આત્મા છે. ચૈતન જીન મૂર્તિ આત્મા છે, ચૈતન જીન પ્રતિમા આત્મા છે, વિનાયક ચૈતન બિંબ જીન પ્રતિમા સ્વરૂપ એનું છે. પ્રણતિમાં પર્યાયમાં વિકાર ને ટાળી સ્વભાવનું ભાન કરીને જ્યાં છેડ્યા એકલી જીન ચૈતન પ્રતિમા થઈ ગયા. ભગવાન તારા જીન ચૈતન પ્રતિમા પ્રત્યે અમને ભક્તિ નો ઉછાળો આવે છે કે આવી વિતરાતા તે પ્રગટીને તારા અનુયાયી પ્રગટવાના કામી છે, બાકી એ માર્ગ બીજે હોય શકે એમ કહીને આ પોતે પદ્મધારી દેવ ભક્તિ કરી છે. જો આમાં કુનઈ ને કુતર્કો ના પડખા થોડા આપણે લીધા છે, બાકી ઘણા અત્યારે તો ભાઈ હાલે તક કરનારા એવા ઊંધા અધ્યાત્મ ને નાને શું સંપૂર્ણ અધ્યાત્મ તું સમજે છે કોને? ક્ષાય સંકેત ના ધણી ત્રણ જ્ઞાન ના ધણી ભરત ચક્રવર્તી જેને ઘરે 96,000 સ્ત્રી હતી. સમજાય છે ભાઈ? આ ત્રણ જ્ઞાન ના ધણી નેમનાથ ભગવાન પોતે હવે એક એક અધ્યાત્મ ને ના શંખ ને શું સંબંધ છે કેતો ભાઈ? તીર્થંકર કહેવાય, ત્રણ જ્ઞાન ના ધણી કહેવાય, આત્મજ્ઞાની કહેવાય, અધ્યાત્મી અને ઓલે જરી કીધું સ્ત્રી એ ત્યાં શંખ ફૂંકવા ગયા. સાંભળ તો ખરો, હવે એ તો શંખ ફૂંકવાની ક્રિયા જળ ની થવા કાલે આ આત્મા કરતો નથી. એ ત્રણે જરી રાગ નો કાળ હતો તે રાગ આવ્યો જતા તે આત્મજ્ઞાન ચાલ્યું ગયું નથી. આ ન્યાય ને ન સમજે ને કૂતર કયો કૂતર કરે એને કે છે કે એથી માર્ગ એને તરવો મુશ્કેલ થઈ પડ્યો છે. પણ જ્ઞાનીઓ એ માર્ગ ને સમજી કૂતર્ક ને ટાળી પોતાનું કલ્યાણ કરે, જૈન શરણ ને લઈને કલ્યાણ કરે છે એમ કરીને અહીંયા જૈન ધર્મ શરણ ભૂત છે એમ સમજાયું છે.